તારીખ 8/2/1997, ડાયરીના બોલ નંબર 954 અને 1007 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 22.
મોક્ષની ભૂમિકામાં યથાર્થ અભિપ્રાય ઘડવો જોઈએ, તો જ વિપરીત શ્રદ્ધાનું બળ ઘટે. બહુ શરૂઆતની વાત લીધી છે. કોઈ મોક્ષો શરૂઆતમાં પ્રવેશ કરે ત્યારે એને શું કરવું જોઈએ? આત્મહિતની મુખ્યતા રાખવી, એ તે પ્રકારે આ મનુષ્ય જીવનમાં આત્મકલ્યાણ કરી લેવું જોઈએ.
બરાબર,
શક્ય એટલું.
હાજી,
આત્મકલ્યાણ ક્યારે થતું નથી, ક્યારે થતું નથી કે ઉદયના કાર્યોની મુખ્યતા રહે છે ત્યારે. નહીં તો દરેક માણસ પોતાના સંપ્રદાયમાં કઈ ને કઈ ધાર્મિક પ્રવૃત્તિ કરતા હોય છે, પણ તેથી કઈ આત્મકલ્યાણ થતું નથી. કેમ કે એની ગૌણતા રહી છે, સંસારના કાર્યોની મુખ્યતા રહી છે. અહીંયા એક અભિપ્રાય બદલવો જોઈએ કે મારે મારા જીવનમાં આત્મકલ્યાણની મુખ્યતા છે અને સાંસારિક પ્રવૃત્તિની ગૌણતા છે. સાંસારિક પ્રવૃત્તિના ત્યાગની ભૂમિકા નથી મોક્ષમાં, એટલે ત્યાગ કરવાની જરૂર પણ નથી, ત્યાગ કરવાનો ઉપદેશ પણ નથી. સાંસારિક કાર્યો પ્રારબ્ધ અનુસાર જે કઈ આવી પડે ગૌણપણે કરવાના, અને અભિપ્રાયમાં આત્મકલ્યાણની મુખ્યતા રહેવી જોઈએ. તો એ કેવી રીતે થશે કે એ પ્રવૃત્તિ સંક્ષેપ કરવાનો ભાવ વ્યવહાર કરશે. અનુકૂળતા છે તો નિવૃત્તિ લેવાશે, નહીં અનુકૂળતા હોય તો પ્રવૃત્તિ સંક્ષેપ કરવાનો વિચાર આવશે. એમ સમજણપૂર્વક અભિપ્રાય ઘડવો જોઈએ. એ અભિપ્રાય ઘડાવાથી એનું ફળ શું આવ્યું કે જે મિથ્યા શ્રદ્ધા છે એનું જોર ઘટે છે, મિથ્યાત્વ મંદ પડે છે. આત્મકલ્યાણની મુખ્યતાના અભિપ્રાયને લીધે અભિપ્રાય સમજણપૂર્વક જ્ઞાનમાં થાય છે, અને સાથે સાથે કામ મિથ્યા શ્રદ્ધા મંદ પડવાનું ચાલુ થઈ જાય છે. અભિપ્રાયની યથાર્થતા થયા વિના વિપરીત અભિનિવેશમાં જીવ વર્તે છે. અભિપ્રાયની યથાર્થતા થયા વિના જીવ ધાર્મિક પ્રવૃત્તિ કરે તો પણ વિપરીત અભિપ્રાય સહિત કરે છે, એટલે એ કઈ ધાર્મિક પ્રવૃત્તિનું ફળ પણ સંસારમાં જ આવે છે. ધાર્મિક પ્રવૃત્તિનું ફળ સંસાર પરિણામે હોય છે. કેમ કે કેટલોક શુભ ભાવ થશે, એને લઈને કેટલીક અનુકૂળતાઓ આવશે થોડા ટાઈમ પૂરતી, એથી વધારે એનું કોઈ પારમાર્થિક ફળ નથી.
કોઈ પણ કામ માથે આવી પડી હોય અથવા પોતાને કરવાનું એ સિવાયનું કોઈ પણ કામ કરવાનું ઇનિશિએટ લેવાનો જો અભિપ્રાય થતો હોય, એની મહત્તા જતા રહે છે. સદકારના કામ પદાર્થ
એનો રસ છે, પ્રવૃત્તિનો રસ હોય તો આવી પડે, એનાથી પણ બીજું કર્યા કરે તો સાંસારિક પ્રવૃત્તિનો રસ છે. એમ સ્પષ્ટ થાય છે. અને રસ છે તો સાથે સાથે અભિપ્રાય જોડાઈ જાય છે. શું કહે છે અહીંયા અભિપ્રાય ની યથાર્થતા થયા વિના વિપરીત અભિનિવેશમાં જીવ વર્તે છે. અભિનિવેશ એટલે અભિપ્રાય થાય છે, વિપરીત અભિપ્રાયમાં વર્તે છે. તેથી સૌ બાહ્ય સાધન બંધન થાય છે. સૌ સાધન બંધન થયા. કેમ? સાધન તો ધર્મ સાધન કર્યા. જ્ઞાનીઓ જે ધર્મ સાધન કરે છે એવા ધર્મ સાધન અજ્ઞાની જીવો પણ કરે છે.
બરાબર.
તો એને બંધનનું કારણ કેમ થાય છે? અભિપ્રાયની વિપરીતતા હોવાથી. વિપરીત અભિનિવેશ પૂર્વક શાસ્ત્ર વાંચન કરે, પૂજા ભક્તિ કરે, કઈ પણ કરે,
આત્મકલ્યાણનો અભિપ્રાય ત્યાં નથી.
હે?
આત્મકલ્યાણનો અભિપ્રાય ત્યાં મુખ્ય નથી.
હા, એટલે ધ્યેય બદલ્યું નથી.
બરાબર.
ધ્યેય બદલ્યું નથી, આત્મકલ્યાણનું ધ્યેય નથી. અનાદિ સંસારનું ધ્યેય તો ઉભું જ છે, એ તો કઈ કરવું પડતું નથી, એમ છે. એટલે એ અભિપ્રાયથી જેટલા કોઈ ધર્મ કાર્યો કરે છે એ બંધનરૂપ થાય છે. તેમજ ધર્મ કાર્યોમાં અયોગ્ય અથવા વિપરીત નિર્ણયો પણ કરાઈ જાય છે. અને ધર્મ પ્રવૃત્તિ કરવામાં પણ વિપરીતતા આવે છે, વિપરીત નિર્ણયો લેવાય છે, એવું બને છે. મૂળમાં અભિપ્રાય ફેરવો નહીં હોવાને કારણે. તેથી
વિપરીત નિર્ણયો તો કોઈ બી સામાજિક લેવલ ઉપર ના કોઈ બી નિર્ણય હોય એમાં બી ભૂલ થઈ જાય છે
લેવામાં. એટલે વિપરીત નિર્ણય લે,
ગમે તે નિર્ણય હોય.
અધ્યાત્મ ની બાબતમાં વિપરીત નિર્ણય લેવાય તો દર્શન મૂર્તિ પર હોત તો જ લેવાય.
અભિપ્રાય વિપરીત હોય તો દર્શન મૂર્તિ રહે, એટલે ભૂલ થાય એ પ્રકારની. તેથી ધાર્મિક કાર્યોમાં યથાર્થ નિર્ણય થવા અર્થે યથાર્થ અભિપ્રાય હોવો તે પાયાનો વિષય છે. પાયામાં તો અભિપ્રાય યથાર્થ હોય તો પછી વિચારણા યથાર્થ ચાલે અને નિર્ણયો પણ બરાબર આવે, નહી તો ઉલટો નિર્ણય આવે તો પોતાને ખબર ન પડે. અભિપ્રાય વિરુદ્ધના પરિણામો આત્મહિતની ભાવનાને સફળ થવા દેતા નથી. ભાવના છે ઉપર નહીં હોય છે, નહીતર તો ભાવનાનું બળ હોય તો વાત જુદી થઈ જાય, અભિપ્રાય પણ પલટાઈ જાય. ભાવના બળવાન હોય તો અભિપ્રાય પણ પલટાઈ જાય, પણ સામાન્ય ભાવના હોય. અહીંયા શું કેવું છે? એક તો ઉલટો અભિપ્રાય છે, એની વિરુદ્ધ પરિણામો થાય છે.
બરાબર.
તો આત્મહિતની ભાવના સફળ ન થાય, કેમ કે અભિપ્રાય ઉલટો છે. એટલે જે પરિણામો ધાર્મિક પ્રવૃત્તિ ના થાય એમાં જે આત્મહિતની ભાવના ચાલતી હોય એ સફળ ન થાય, કેમ કે મૂળમાં અભિપ્રાય, પાયામાં અભિપ્રાય બદલ્યો નથી. કહેવા શું કહેવાનો આશય એ છે કે મૂળમાં અભિપ્રાય બદલ્યો નથી.
બરાબર.
તેથી આત્મહિતની સફળતા અર્થે આત્મહિતનો અભિપ્રાય પ્રથમ હોવો ઘટે છે. આવું લક્ષમાં લીધા વિના ક્રમ વિપર્યાસ પ્રાય થાય છે. એટલે આ પ્રકાર યથાર્થ સમજણ ન હોય તો ક્રમ વિપર્યાસ પણ થાય. એટલે ગમે ત્યારે ગમે તે સાધન ચાલુ કરી દઈએ, કાં ત્યાગ કરી દઈએ, કાં નિયમ લઈ લઈએ, કાં વ્રત લઈ લઈએ, શું અથવા ભૂમિકા એવા પેલા ભેદના વિકલ્પો ચાલુ કરે, એ બધી ગડબડ થાય છે. આત્મહિતની બળવાન ભાવના પૂર્વક આત્મહિતનો અભિપ્રાય હોય તો એની મુખ્યતાથી બધું ચાલ્યા કરે, તો વાંધો નથી. પાયામાં એટલું ન હોય તો ધાર્મિક પ્રવૃત્તિ અને ઉપર ઉપરની ભાવનાની કોઈ સફળતા નથી, એમ અહીંયા કહેવું છે. માણસ કઈ ધાર્મિક પ્રવૃત્તિ તો કરવાનો, જે સંપ્રદાયમાં હોય જ્યાં હોય ત્યાં, તો ઓગે ઓગે પછી કરશે.
ધર્મ કાર્યોમાં અયોગ્ય એવા વિપરીત નિર્ણયો કરાઈ જાય છે, એટલે કોઈ એવો પ્રસંગ ઉભો થાય ત્યાં પોતાનું જો આત્મહિતનું લક્ષ્ય યથાર્થ હોય
તો નિર્ણય સવળો આવે,
નિર્ણય સવળો આવે.
અને આત્મહિતનું લક્ષ્ય ન હોય તો નિર્ણય અવળો આવે.
એટલે બરાબર પોતાનો આત્મા કેન્દ્ર સ્થાનમાં રહીને હિતહિતનો વિવેક કરે છે. જી
આપણે દ્રષ્ટાંત લઈએ, આપણે મંદિર છે એ ધર્માયતન છે, તો એની બાજુમાં મુમુક્ષુ એ રહેવું કે ન રહેવું, રહેવાની કોઈ વ્યવસ્થા વિચારવી કે ન વિચારવી, તો એમાં વિચાર ભેદ કેમ થયા? કે આત્મહિતનો મુખ્યતા હોય તો એને એમ થાય કે નહીં બાજુ મારે ભાઈ, નહીં તો કઈક પ્રકારના તર્ક આવે ઉલટા સુલટા. ત્યાં આત્મહિતનો અભિપ્રાય નથી એટલે કઈ જુદા જુદા તર્ક આવે, આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય. પરિણામનું પરિણમન તો 1008 છે ને, 1007 બાહ્ય ઉપયોગનું થવું શુક્લ ધ્યાનની શ્રેણી પહેલા અનિવાર્ય છે. એટલે મુનિરાજ હોય છઠ્ઠા સાતમા ગુણ સ્થાન વાળા ભાવ લઈએ તો પણ એનો ઉપયોગ બહાર જાય જાય ને જાય, છઠ્ઠા ગુણ સ્થાનમાં આવે એટલે ઉપયોગ બહાર જાય, સાતમા ગુણ સ્થાનમાં ઉપયોગ અંદર જાય. અને એનું માપ એટલું છે કે 2/3 બહાર જાય ને 1/3 અંદર રહે, માપ છે છઠ્ઠા સાતમા ગુણ સ્થાન. 1/3 સમય અંદર અંદર રહે થી ડબલ 12 એને 2/3 કહે છે, અથવા 12 રહે થી અડધા ભાગે અંદર હોય. એવી રીતે પરિણામ અંદર અને બહાર તો બહાર નું પ્રમાણ તોય ડબલ છે, મુનિ દશા સુધી ડબલ છે. નીચેની ભૂમિકામાં તો ઘણું પ્રમાણ વધારે છે, પાંચમા ગુણ સ્થાને તો ઘણું છે, ચોથા ગુણ સ્થાને તો ખૂબ જ છે, ઉપયોગ બહાર ખૂબ જાય. શું અનિવાર્યપણે, એનો કોઈ ઉપાય નથી. શુક્લ ધ્યાનની શ્રેણી એટલે આઠમા ગુણ સ્થાન પહેલા, ચોથા પાંચમા છઠ્ઠા ગુણ સ્થાને ઉપયોગનું બહાર જવું, બાહ્ય ઉપયોગનું થવું તે અનિવાર્ય છે, રોકી ન શકાય. તેથી મુમુક્ષુ હોય તે અને ધર્માત્મા હોય તે બંને બાહ્ય પ્રવૃત્તિનો વિવેક કરે છે. કે બાહ્ય જયારે ઉપયોગ બહાર જવાનો છે તો હવે ક્યાં જાય, ક્યાં જાય તો મને નુકસાન ઓછું થાય. નુકસાન થવાનું છે, વાત નક્કી છે. હવે ઓછું નુકસાન કેમ થાય એટલું જ વેપારમાં એમ જ જોવાય છે ને, કે ભાવ ઘટી ગયા પણ ઓછું નુકસાન કેમ જાય, એની કોઈ સ્કીમ છે કે નહીં આપણી પાસે, એવી રીતે વિચારે છે ને. એમ એનું નામ વિવેક છે. એટલે મુમુક્ષુ હોય તે અને ધર્માત્મા હોય તે એ બાહ્ય પ્રવૃત્તિનો વિવેક કરે છે, અને વિવેક કરે ત્યારે બાહ્ય ધર્મ સાધનમાં એ પ્રવર્તે છે. સંસારિક કાર્યો પણ છે અને ધર્મ ધાર્મિક કાર્યો પણ છે, તો એ ધાર્મિક કાર્યોમાં પ્રવર્તે છે. પછી ધાર્મિક કાર્યોમાં પણ વધારે નફો ક્યાં થાય અથવા ઓછું નુકસાન ક્યાં થાય એનો વિવેક કરે છે, અને બાહ્ય ધર્મ સાધનમાં પ્રવર્તે છે ત્યારે પણ તેનાથી અભિપ્રાયમાં લાભ જાણતા ને માનતા નથી. તો નુકસાન કેમ ઓછું થાય એટલી વાત છે, પણ એનાથી લાભ છે એ વાત નથી. કેમ કે ઉપયોગ બહાર ગયો એટલે નુકસાન, ઉપયોગ અંતર્મુખ થયો એટલો જ લાભ. કોઈ એમ કે ભાઈ લાભ નુકસાન શેનાથી ગણવી, લાભ નુકસાનની ટર્મ શું અહીંયા છે, શું કે લાભ નુકસાનની ટર્મ બે પ્રકારે છે, એક શુદ્ધિ અશુદ્ધિની અથવા નિર્મળતા મલિનતાની. તો ઉપયોગ જેટલો બહાર જાય એટલી અશુદ્ધિ થાય અથવા મલિનતા થાય, જેટલો ઉપયોગ અંતર્મુખ થાય એટલી નિર્મળતા અને શુદ્ધિ થાય. અને એ અશુદ્ધિ અશુદ્ધિ સાથે શાંતિ અશાંતિ જોડાયેલી છે. ઉપયોગ જેટલો બહાર જાય એટલી અશાંતિ, ઉપયોગ જેટલો સ્વરૂપમાં રહે એટલી શાંતિ. બને પ્રયોજન શાંતિ અશાંતિ નું છે. જીવને શાંતિ જોઈએ છે, અશાંતિ કોઈને નથી. તો જે વિવેક કરે છે એ બાહ્ય ધર્મ સાધનના પ્રવર્તે ત્યારે પણ તેનાથી લાભ જાણતા નથી કે લાભ માનતા નથી. કેમ કે તો અશાંતિ થવાની, પછી કેટલી વધારે અશાંતિ થાય ને કેટલી ઓછી અશાંતિ થાય એટલી જ વાત રહે, પણ થવાની અશાંતિ. કાયદો તો બધા મત સરખો, શાંતિ અશાંતિ તો જીવના પરિણામના વિજ્ઞાન અનુસાર છે, સાયન્ટિફિક છે. સાયન્સ તો બધાને મત સરખું હોય, મુમુક્ષુ હોય કે જ્ઞાની હોય, ઉપયોગ જેટલો બહાર ગયો એટલી અશાંતિ. બાહ્ય પ્રવૃત્તિ અર્થાત એટલે બાહ્ય પ્રવૃત્તિમાં શું કરે છે કે તત્વ શ્રવણ કરે, વાંચન કરે, ભક્તિ પૂજા વગેરે, એ થવા છતાં અભિપ્રાય તો એકાંત અંતર્મુખ રહેવાનો હોવાથી તેનો સહજ નિષેધ વર્તે છે. અભિપ્રાય શું છે? અંતર્મુખ થવાથી નિર્મળતા છે, અંતર્મુખ થવાથી શાંતિ છે. એટલે ઉપયોગ ધર્મ પ્રવૃત્તિમાં બહાર જાય એનો પણ નિષેધ વર્તે છે કે આ તો અંદર રહેવાતું નથી. તીવ્ર અશાંતિ ન થાય એટલે અમુક સાધન પકડી લીધું. કોઈ સત્સંગ કરે છે તો એમાં શ્રદ્ધા જ્ઞાન ની નિર્મળતાનું કારણ છે, તો એને વિવેક કર્યો તો સત્સંગમાં પણ રહે છે. પણ ઉપયોગ જેટલો બહાર જાય એટલી અશાંતિ થવાની. પોતાની ભૂમિકા મોક્ષની યોગ્ય નથી, એ સ્ટેજમાં આવ્યો નથી.
બરાબર.
અને વર્તમાનમાં સત્પુરુષને સાનિધ્યની પૂરતી જરૂર છે.
બરાબર.
માટે એમ કે છે, જેમ કે એક માણસ ટાઈફોઇડ માંથી ઉભો થયો, એમ કે મારે મેસુબ નથી ખાવો, મારે મોસંબી નું પાણી મને આપો. શું કે છે? મોસંબીના પાણીમાં જે તાકાત છે કે મગના પાણીમાં જે તાકાત છે એના કરતા મેસુબમાં તાકાત તો ઘણી છે. ચાર શેર ઘી પાયું હોય શું લોટ ને, પણ એને તો કામની ચીજ નથી ને. એવી રીતે લેવું, એના માટે જીવતદાન છે એ મોસંબી નું પાણી છે, મેસુબ નથી. જે ભૂમિકામાં જે યોગ્ય હોય લેવું જોઈએ ને.
અભિપ્રાયમાં તો મોક્ષ જ જોઈએ.
સત્પુરુષ નું સાનિધ્ય શું કરવા જોઈએ છે? જો એની પાછળ શું આશય છે? તો મોસંબી નું પાણી પણ મેસુબ ભવિષ્યમાં ખાઈ શકાય એના માટે પીવું છે કે
નહીં
એમ છે. પણ અત્યારે શેની જરૂર છે? પ્રયોજનને બે પ્રકારે વિચારાય છે, વર્તમાન પ્રયોજન અને પરંપરા એ પ્રયોજન. શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ એમ બે એની ટર્મ છે પ્રયોજનને વિચારવાની. શોર્ટ ટર્મમાં શું વિચારો છો તમે, લોંગ ટર્મમાં શું વિચારો છો, અને બે નું અનુસંધાન હોવું જોઈએ. એકબીજાથી વિપરીત ન હોય, મેળ ખાતા હોય એવા હોય. એટલે વર્તમાન પણ ફાયદો થાય અને ભવિષ્યમાં પણ ફાયદો થાય. અભિપ્રાય એકાંત અંતર્મુખ રહેવાનો હોવાથી સહજ નિષેધ વર્તે છે, પણ જેને અભિપ્રાય પૂર્વક શુભરાગ કરાય છે, કરાય છે એટલે ત્યાં કર્તૃત્વ બુદ્ધિ પણ છે. અભિપ્રાય પૂર્વક કરે છે એટલે થાય છે એમનું લીધું, ત્યાં કરાય છે એમનું લીધું. જેને અભિપ્રાય પૂર્વક શુભરાગ કરાય છે તેને વ્યવહાર શ્રદ્ધાન પણ નથી, અથવા તેને વ્યવહારે પણ સાચી શ્રદ્ધા સમજણ પૂર્વક ની નથી. અર્થાત વિધિની બુદ્ધિપૂર્વક ની ભૂલ થવાથી દર્શનનો વૃદ્ધિગત થઈને ત્યાં ગ્રહિત મિથ્યાત્વ તેને ઉત્પન્ન થઈ જાય છે. આવો એક પ્રશ્ન દ્રવ દ્રષ્ટિ પ્રકાશમાં સુગાનીજીની સામે આવ્યો છે 439. કોઈ મોક્ષ એમ પૂછ્યું કે મારો ઉપયોગ તો અંદરમાં રહેતો નથી અથવા જતો જ નથી, કેમ કે મોક્ષની ભૂમિકા છે જ્ઞાન દર્શાવીને તો ઉપયોગ અંદરમાં જાય નહીં, તો મારો ઉપયોગ તો અંદરમાં જતો નથી કે થતો નથી. તો પછી અમે શાસ્ત્ર શ્રવણ કરીએ, વાંચન કરીએ છીએ તો બરાબર છે ને અમારો, એમ પૂછ્યું છે. તો સીધો જવાબ શું આપ્યો છે કે એમાં તો તમારી વ્યવહાર શ્રદ્ધા પણ સાચી નથી. કેમ કે એમ કરવાથી આમ થશે એવો અભિપ્રાય થઈ ગયો ત્યાં, એટલા માટે ત્યાં વ્યવહાર શ્રદ્ધા નથી એમ લીધું. અભિપ્રાય પૂર્વક શુભ ભાવ કરવા કે શુભ પ્રવૃત્તિ કરવી એમ નહીં હોવું જોઈએ. અને અંતર્મુખ થવાથી જ મને શાંતિ મળશે, નિર્મળતા થશે, એ સિવાય નહીં થાય એ વાત બરાબર પાકી સમજણમાં હોવી જોઈએ. નહીતર અભિપ્રાય ની ભૂલ થશે. શાસ્ત્ર વાંચનારો જ્ઞાન ના ઉઘાડ માં જેને ખરેખર પરિભ્રમણ ટાળવું છે એ ટાળે, એને છૂટકો છે જેમ છે એને ગમે તેમ કરીને કોઈ પણ ભોગે જન્મ મરણ ટાળવા ટાળવાને ત્યાંથી શરૂઆત કરે છે. એનો આત્મા જ અંદર થી જન્મ મરણ નો નિષેધ કરે છે. એ જન્મ મરણ ટાળ્યા વગર જંપીને બેસશે એ પરિસ્થિતિ. ત્યાંથી પ્રારંભ કરે એટલે વાંધો ન આવે. પછી અંતઃકરણ ની શુદ્ધિ થાય એટલે અભિપ્રાય સંસાર નો પલટાઈ જાય અને ધ્યેય પૂર્ણતા નો બંધાઈ જાય. અહીંયા તો જે અભિપ્રાય પૂર્વક પ્રવૃત્તિ કરે છે એને બુદ્ધિપૂર્વક ની ભૂલ છે. વિપરીત સમજણ બુદ્ધિપૂર્વક ની છે અને તેથી વર્તનો ત્યાં વધી જાય છે. ગ્રહિત મિથ્યાત્વ ની ઉત્પત્તિ થાય છે કેમ કે પ્રયોજન ભૂતમાં બુદ્ધિપૂર્વક ની ભૂલ તે ગ્રહિત મિથ્યા છે. નવું ગ્રહણ કર્યું. આમ અભિપ્રાય ની ભૂલ ને લીધે તત્વ નો અભ્યાસ કે જે દર્શન મોહ મંદ થવાનું નિમિત્ત છે, તત્વજ્ઞાન નો અભ્યાસ તો દર્શન મોહ મંદ થવાનું નિમિત્ત છે. શું પણ અભિપ્રાય ની ભૂલ ને લીધે એવો તત્વ નો અભ્યાસ દીર્ઘકાળ પર્યંત કરવા છતાં લાંબા કાળ સુધી તત્વજ્ઞાન નો અભ્યાસ કરે તેનું સમ્યક ફળ આવતું નથી. નહીતર સમ્યક દર્શનનું કારણ તત્વજ્ઞાનનો અભ્યાસ છે. બીજું કોઈ સમ્યક દર્શનનો નિમિત્ત નથી. તત્વજ્ઞાનનો એકમાત્ર તત્વજ્ઞાનનો અભ્યાસ જ સમ્યક દર્શનનો નિમિત્ત છે. પણ અહીંયા અભિપ્રાયની ભૂલ હોય તો સમ્યક દર્શન ન થાય. અભિપ્રાયનો વિપર્યાસ તોડતો જાય તો એને સમ્યક દર્શન થાય. તત્વજ્ઞાન નો અભ્યાસ તો તત્વજ્ઞાન નો અભ્યાસ છે પણ સબ્જેક્ટ તો કન્ડિશન થવો જોઈએ.
અભિપ્રાય ની તો ભૂલ પડેલી છે, તત્વજ્ઞાન નો અભ્યાસ લોંગ ટાઈમ થી ચાલુ છે, અભિપ્રાય ની ભૂલ પડેલી હોય તો દર્શન મોની તીવ્રતા
થઈ જવાને. ઊંધા ઘડા ઉપર બધા ઊંધા ઘડા આવશે, સીધો ઘડો નહીં રહે.
સત્પુરુષ ની સાનિધ્યમાં તત્વ અભ્યાસ કરી લો
ગમે તેમ રીતે કરે ને પોતાનો અભિપ્રાય ઉલટો મટીને સુલટો ન થાય તો બધું નકામું થાય. દ્રવ્ય ક્ષેત્ર કાળ સમોસરણ નકામું જાય. સત્પુરુષ સમોસરણ મારીને દિવ્ય ધ્વનિ સાંભળે છે. અભિપ્રાય ઉલટો હોય તો શું કરે? અન્ય મત ક્યાંથી નીકળ્યા? ઋષભદેવ ભગવાનની વાણી દેવત્વની ખીરી અને અન્ય મત ક્યાંથી થયા? અભિપ્રાય ની વિરુદ્ધતાને લીધે, પોતાનો વિરુદ્ધ અભિપ્રાય એમને એમ રાખે અને અર્થઘટન કર્યું, કન્ડિશન નિર્ણય અન્યથા થઈ ગયો, ઉલટો નિર્ણય અન્યથા નિર્ણય થયો. અભિપ્રાય નો બહુ મોટો રોલ છે, પરિણામમાં અભિપ્રાય નો બહુ મોટો રોલ છે. વ્યવહારની અંદર પણ એ પ્રેક્ટિકલ વાત છે કે તમે કોઈ પણ વાતનું નિગોશિએશન કરતા હોય છે વેપારની અંદર, તો પહેલા એનો અભિપ્રાય આપે છે કે આને કરવું છે શું. આમ બજારમાં, સત્તા બજારમાં લેવા દેવાના ખૂબ સોદા પડે છે, લેવા આવ્યો છે કે વેચવા આવ્યો છે એ પકડવું પડે. વેચે છે માટે વેચવા આવ્યો છે એમ નો નક્કી થાય, અને ખરીદે છે માટે ખરીદવા આવ્યો છે એમ નક્કી ન થાય. આવું બધું છે એની
અંદર,
ઊંધેથી શરૂ કરે તમે. એ ખરીદવા માંડે એટલે એની વાય બીજા લેવા માંડે, એ વેચી નાખે બીજા મારફત, બીજાની મારફત. એ શું કરે, પોતે આવે લેવા, મોટો માણસ છે ભાઈ તો લેવા નીકળ્યો છે, એટલે એની વાય બધા લઈએ. એને બીજા દલાલ ને કહી રાખ્યું હોય કે આ બધા લેવા માંડે તો આપણો માલ વેચી નાખજે. એવા વિચિક્ષણ માણસો હોય છે કે લેતો હોય એમાંથી પકડે કે આ ખોટો લે છે, આ વેચવા આવ્યો છે, આ લેવા નથી આવ્યો. લેતો હોય ત્યારે એમ પકડે કે આ વેચવા આવ્યો છે, અને તો થાપ ન ખાય, નહીતર વેપારમાં થાપ ખાઈ જાય. એમ અહીંયા અભિપ્રાય ને ન સમજે તો થાપ ખાઈ જાય. અભિપ્રાય ને સમજવું જોઈએ, પ્રેક્ટિકલ સાઈડ એ છે લાભ નુકસાન.
શ્રી ગુરુ ચાર મુક્ષ જુદો જુદો લેસન આપે, દાખલા તરીકે જે મને લેસન આપ્યો હું એ લેસન ને કોણ કરું, બીજાના લેસન ને હું અંગીકાર કરું, તો ત્યાં ગુરુ આજ્ઞા ભંગ થઈ,
પોતાને કામ નું છે એ સમજો ને, બીજાના કામ ની વાત પોતાને કામ ની નથી. કોઈ ની દવા કોઈ પી જાય તો ચાલે કે ન ચાલે, એ ગયા તો એના જેવી જ વાત થઈ. કોઈની દવા કોઈ પી જાય તો શું થાય, નુકસાન થાય, એના જેવી વાત થઈ. તો અભિપ્રાય નો વિપર્યાસ સંબંધી ઉક્ત ભૂલ સૂક્ષ્મ હોવાથી પ્રાય જીવને રહી જાય છે. અભિપ્રાય ની ભૂલ સૂક્ષ્મ છે, કોઈને કસાય થાય તો માણસ તરત પકડે છે, અરે આ તો ગુસ્સો કરે છે. શું પકડે છે? આ તો ગુસ્સો કરે છે, આ તો ક્રોધ કરે છે, આ તો લોભ કરે છે. પણ અભિપ્રાય ની ભૂલ પકડવી એ બીજી વાત છે, એ સૂક્ષ્મ ભૂલ છે. અભિપ્રાય નો વિપર્યાસ સંબંધી ઉક્ત ભૂલ સૂક્ષ્મ હોવાથી એના પ્રમાણમાં એની બરાબરીમાં આ સૂક્ષ્મ ભૂલ છે એમ કેવું છે. એટલે એમ કહીને એમ કેવું છે કે તેથી તે અંગે જાગૃત રહેવા યોગ્ય છે. એટલે આપણે ચર્ચા અત્યારે કરીએ છીએ તો કેવી રીતે કરીએ છીએ, ભાઈ મને આવો ભાવ થઈ ગયો, વસંતભાઈ કીધું મને દવા આપવાનો ભાવ થઈ ગયો, તમે દવા લઈ લો. તમે દવા લઈ લીધી એની પાછળ તમારો અભિપ્રાય શું હતો? કે આ મારા ઘરનો માણસ છે માટે એ સાજા થઈ જાય તો સારું, એટલે એમાં એમ કીધું મને દયા પણ આવી, એમાં છેતરાઈ જાય. દયા આવી કે મારા પણ કર્યું, અભિપ્રાયમાં મારા પણ પડ્યું છે. વાત દવા દેવાની કરી, લાગ્યું એમ કે મેં કરુણા કરી, અભિપ્રાયમાં તો મારા પણ. ઈ ભૂલ પકડવી જોઈએ, ઈ ભૂલ સૂક્ષ્મ છે. એટલે તે માટે જાગ્રત રહેવું યોગ્ય છે. શુભ યોગ, શુભ યોગ બાહ્ય ઉપયોગ જ ઉત્પન્ન થાય છે. જેટલા કોઈ શુભ ઉપયોગ છે, શુભ ઉપયોગ છે, બધા શુભ ઉપયોગ બાહ્ય ઉપયોગથી જ ઉત્પન્ન થાય છે. ઉપયોગ બહાર જતા નિયમથી રાગની ઉત્પત્તિ થાય છે. તેથી જ રાગની જેમ પરસત્તા અવલંબી જ્ઞાનનો બાધકપણાને લીધે નિષેધ છે. જેમ રાગ વિતરાગતાથી વિરુદ્ધ છે તેથી તેનો નિષેધ છે, કેમ કે ધર્મ વિતરાગતા છે, તેમ જ્ઞાનમાં પણ બાહ્ય ઉપયોગ થાય એ પણ બાધક છે, એ પણ સાધનામાં બાધક છે, અંતર્મુખપણાને બાધક છે, તેથી તેનો પણ ઉપદેશમાં નિષેધ કરેલો છે. રાગનો નિષેધ કર્યો છે અને બાહ્ય જ્ઞાનનો પણ નિષેધ કર્યો છે. બંને શાંતિને ઘાતે છે. રાગ પણ શાંતિને માં અશાંતિ ઊભી કરે છે, બાહ્ય ઉપયોગ પણ અશાંતિ ઊભી કરે છે. હા, પર સત્તા અવલંબી લીધો ને, બીજી સત્તાનું પર સત્તાનું અવલંબન લીએ છે એટલે અશાંતિની ઉત્પત્તિ થાય છે.
પહેલાના બોલમાં જે મંદિરનું ઉદાહરણ આપ્યું એ સમજાયું નહીં કે 24 કલાક ફિઝિકલી સાત મંદિર પાસે રહેવાથી શું
ફાયદો,
એટલે એમાં વધારે ફાયદો કે
હું મંદિર થી 2-4 કિલોમીટર દૂર રહું છું, કોઈ વખત વરસાદ હોય ઘણો, કોઈ વખત ઠંડી ઘણી હોય, કોઈ શારીરિક તકલીફ હોય, તો દૂર હોય એમાં ફેર પડવાનો કે નહીં પડવાનો? નજીક વાળો વરસતા વરસાદમાં એમ થશે કે ભાઈ આપણે તો 4 ડગલા છે, છત્રી લઈને પહોંચી જઈએ.
મંદિરમાં
પછી ભલે ને એમાં શું વાંધો, મંદિરમાં ભીડ થાય તો મંદિર મોટું કરશું આપણે. મંદિર ને એક્સપાન્શન કરશો, એમાં ઘણા જીવો મંદિરમાં લાભ લે તો સારી વાત છે ને, ઈચ્છનીય છે ને, એમાં ખોટું શું છે? આપણે કે ભીડ ને કાપીને થોડુંક ઓછું કરે છે.
મંદિરની બાજુમાં
શહેર માં મંદિર હોય તો મંદિર ની બાજુમાં બીજા મકાનો તો હોય, મકાન ઉલટો જાય.